स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। समत 1884 ना आषाढ़वद अमावास्या ने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ा मध्य दादा खाचर दरबार में उगमने द्वार ओरडानी ओसरी बिराजमान था અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાઘમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મુનિમંડળ સમસ્ત તથા ગ્રહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે, જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણ વાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડાગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડાગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહેજે પ્રીતિ થાય ને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેની સંગાથી પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? બહુ અદભુત પ્રશ્ન છે. મહારાજ કે અવગુણ વાળાનો ત્યાગ કરવો તો જરાય કઠણ પડે નહીં, પણ ગુણવાનનો ત્યાગ કેવી રીતે કરવો, એની સાથે પ્રીતિ બંધણ કેમ તોડવી, મારે કી ભારે કઠણ કામ છે. ગમે એવા ગુણિયેલો હોય તોય પણ પોતાના ઇષ્ટદેવમાં જે પ્રીતિ એવી બીજામાં ન આવે એવો શો ઉપાય છે? આવો પ્રશ્ન છે ભક્તો. અહીં એક આશંકા ને માગ છે. શું માગ છે ખબર છે? અવગુણ વાળાનો ત્યાગ કરવો કઠણ ન પડે એમ મહારાજ કહે છે. બીજા નંબરમાં અવગુણ વાળાનો ત્યાગ કઠણ ન પડે અને એનો કરવો જોઈએ, સમજાય છે? નતર તો મોક્ષ બગાડે. પણ ગુણવાનનો ત્યાગ કરવો મહારાજ કે કઠણ પડે એમ છે, પણ કરવો એ હુકામ જોઈએ. ગુણવાનનો હુકામ ત્યાગ કરવો જોઈએ, ગુણવાનનો તો સંગ કરવો જોઈએ. હમણાં આપણે કીધું ગોપાળન સ્વામી કે પોતા કરતા શ્રેષ્ઠનો સમાગમ કરવો, ત્યાગી હુકામ કરવો જોઈએ? બહુ અદભુત પ્રશ્ન છે ભક્તો. વાત મહારાજ બહુ અદભુત અહીંયા કરી રહ્યા છે, કારણ કે અહીંયા જે મહારાજ ગુણ બતાવી રહ્યા છે જીવાત્માને છે ને, અહીંયા મહારાજ ઈશ્વરવાદને બહુ સ્પષ્ટ રીતે સમજાવવા માગે છે. ઈશ્વરવાદને બહુ સ્પષ્ટ રીતે મહારાજ સમજાવવા માગતા હોય એમ લાગે છે. અને બીજા નંબરમાં મહારાજ પોતાનું સ્વરૂપ યથાર્થ ભક્તજનને સમજાવવા માગતા હોય એવું લાગે છે. મહારાજ આમ જોયું હશે કે કોઈક કોઈક સમુદાય આ લોકના ગુણને જોઈને મોહ પામી જતો હશે, અને કોઈક કોઈક મહારાજને મૂકી અવતાર આદિકની અંદર પ્રતીતિ લાવતો હશે અથવા તો સમાન ગણવા માગતો હશે. મહારાજને બે વાત ખટકી, મહારાજ કે આને મારે લઈ જવા અક્ષરધામમાં અને વચ્ચે હલવાઈ જાય, કારણ કે ભગવાન સિવાય બીજા કોઈ જીવમાં હેત થઈ જાય તોય ખોટ, અવતાર આદિકમાં પણ હેત થઈ જાય તોય ખોટ. મહારાજ કે ગુણિયલ હોય, બધા જ ગુણ હોય, પણ ભક્તો ઘણી ફેરી ઉપલબ્ધ ગુણ ઘણા બધા દેખાતા હોય પણ મોક્ષ પથનો ગુણ ન પણ હોય તોય પણ એ જલ્દી ઓળખ્યામાં આવે નહીં, એનો ત્યાગ કરવો એ કઠણ પડે, ઓળખાવું કઠણ. અને ઘણી ફેરી ભક્તો એવું પણ બની શકે ગુણિયલ હોય પરંતુ એની અંદર હેત કરતા કરતા જીવ એટલો બધો ચોંટી જાય કે ભગવાન કરતા અધિક હેત કરી બેહે, ભગવાનથી અધિક હેત કરી બેહે, ત્યાં જીવને બહુ મોટી ખોટ જાય. અને થાય છે જગતમાં, જગતમાં એવું થાય છે. દાખલા તરીકે સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે, બીજા લોકો ન માને એ વાત સમજ્યા ભૂલી જાઓ, પણ સ્વામિનારાયણનો આશ્રિત હોય એને તો એની હા પડવી જોઈએ કે સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે. અને ઘણી ફેરી હા પણ પાડતો હોય સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, પરંતુ એવી વ્યક્તિ પણ લૌકિક ગુણને જોઈ અને પોતે ટન મારી દેતો હોય છે અને ભગવાન કરતાં અધિક હેત કરી બેહતો હોય છે, અને એમ એ પોતે બોલતો હોય કે સ્વામિનારાયણ કરતાં પણ આ શ્રેષ્ઠ છે, કારણ કે આટલું બધું એની પાસે જ્ઞાન હતું, આટલા બધા શાસ્ત્રને જાણતા હતા, આટલું બધું નોલેજ હતું, આટલા બધા એને એવોર્ડ પ્રાપ્ત થયા. અરે આખી દુનિયાને એવોર્ડ પ્રાપ્ત થાય તોય પણ ભગવાન સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ છે એ વાત જીવને ભૂલાઈ જાય છે, અને ભગવાનને મૂકીને પછી બીજે વળગી જાય છે. એક જગ્યાએ ગયા હતા પધરામણી કરવા, તિલક ચાંદલો હતો એટલે ગયા, પૂજા પાઠ કરતો એટલે ગયા, ગયા પછી ખબર પડી ભક્તો આપણા હૃદયમાં એમ થાય કે આ હા હા દુનિયા બિચારી કેટલી બધી અટવાય છે આ વચનામૃતને યાદ નહીં રાખીને. મંદિર આખામાં સ્વામિનારાયણનો એક ફોટો નહીં, બીજાના ફોટા. અને આટલું નહીં, અમે જરા કીધું પણ ખરું, મેં કીધું ભલા સ્વામિનારાયણના આપણે આશ્રિત છીએ તો મહારાજની મૂર્તિ નહીં? એ કે સ્વામી મારીની મૂર્તિ રાખીએ ને તો અમારી પતિવ્રતા ભક્તિનો ભંગ થાય. તિલક ચાંદલો સ્વામિનારાયણનો. ત્યારે મનમાં એમ થાય કે ભગવાન સ્વામિનારાયણ કહે છે વાત બહુ સત્ય છે કે આ જગતના ગુણની અંદર જીવાત્મા મોહ પામ્યા વિના રહેતો નથી. એટલે પહેલી વાત તો ભક્તો એ વાત આમાં મારા સમજાવવા માંગે છે કે મુમુક્ષુને ભગવાનને મૂકીને કોઈ પણ જીવ પ્રાણી માત્ર એવું હેત ન થવું જોઈએ જેવું હેત ભગવાનમાં હોય. અમે તો ઘણી ફેરી સભામાં કહીએ છીએ ને આજે કહીએ છીએ, ગમે તે બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પામેલા સંત હોય, ભગવાનના સાધુ ભગવાન ઓળખાવનારા છે, બહુ એની મોટી કિંમત છે, બહુ મોટો મહિમા છે, પરંતુ ભગવાનથી દીખતો નથી. એટલું જોડાણ કદાચ તમને સંતો મેથ્યું હોય, અમારા કોઈ સંતો મેથ્યું હોય તો એટલું કહીએ છીએ, એવું હેત નહીં કરતા જેવું હેત સ્વામિનારાયણમાં છે જો મોક્ષની ઈચ્છા હોય તો. આપણા મનમાં એમ થાય સ્વામી એવું તે કંઈ થતા હશે, અરે થઈ જાય છે, ખબર ન પડે ને થઈ જાય. કદાચ તમારા મનમાં સંકલ્પ થાય એવું સ્વામી કેમ બને, ખબર ન પડે ને થઈ જાય, એમ થઈ જાય. એક બાજુ સ્વામિનારાયણનું વચન આવે ને એક બાજુ વ્યક્તિનું વચન આવે, બે જ્યારે ભેગા થાય ને ત્યારે સ્વામિનારાયણના વચનને ઠોકરાવી નાખીને વ્યક્તિના વચનને ગ્રાહ્ય કરવામાં આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ કરતાં અધિક હેત એમાં થઈ ગયું કહેવાય. ભગવાન સ્વામિનારાયણ કે મારા આચાર્ય છે, એ મારું અપર સ્વરૂપ છે, એમાં અખંડ હું રહ્યો છું, એમાં અખંડ હું રહ્યો છું, એ મારું સ્વરૂપ છે, એના દ્વારા હું અનેક કાર્યો કરીશ, એને તમે જે કાંઈ અર્પણ કરો ભેટ આદિ કે બધું સ્વીકારું છું. આટલો બધો મહિમા કયો હોવા છતાંય એ ભગવાન સ્વામિનારાયણનો કહેલો મહિમા, બરાબર સમજો કોનો કીધેલો છે, ભગવાન સ્વામિનારાયણનો મહિમા માત્ર ભગવાન સ્વામિનારાયણનો કહેલો, અને અભાવ માત્ર જીવનો કહેલો, પોતાના માનેલા ગુરુ વગેરે જે હોય તે એક્સ વાય ઝેડ, અભાવ માત્ર જીવનો કહેલો, બરાબર સમજ્યો કેમ અધિક થઈ જાય, મહિમા માત્ર ભગવાન સ્વામિનારાયણનો સ્વયંનો કહેલો, અને અભાવ માત્ર જગતના કોઈ જીવનો કહેલો, અને આપણને પૂજ્યપાદ આચાર્ય મારી વિશે અભાવ આવે તો કોણ અધિક થયું? ભગવાનને બદલે કોઈ વ્યક્તિ અધિક થઈ ગઈ એના વચનને અવલંબન કરી. ભગવાન સ્વામિનારાયણના વચનનું અનુસંધાન નહીં રાખતા આપણને પહેલાના વચનની હા પડી ગઈ, પૂજ્યપાદ આચાર્ય મારે કે લાલજી મારનો અભાવ આવ્યો, કાંઈ વાર ન લાગે જેને ખબર ન પડે ને એઠો ઉતરી જાય. અમે તો માન્ય છીએ ને, અમે તો માન્ય છીએ, અમને આચાર્ય માર માન્ય, અરે પણ કેટલી હદી હજી માન્ય કરે છે બોલો, આપણને નવાય તો એ લાગે, હજી કહે છે ને ઘણા, અમને ક્યાં અજેન્દ્ર પ્રસાદ મહારાજ વાંધો, અમે તો માન્ય જ છીએ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અરે ભલામણા એને તમે ગાદી પરથી ઉતારવાની કોશિશ કરી, અરે ઉતારી તમારી રીતે તમે ઉતારી પણ નાખ્યા, અને તો હજી માન્ય છીએ. આ જીવન જગતને કેવા લોકો ઠગે, અને તોય પાછા વેવલા એમ કે અમારા ગુરુજી તો માને જ છે, એને જરાય અજેન્દ્ર પ્રસાદ મારે વાંધો નથી, ગુરુજી તો કોઈ દી ઘસાતો શબ્દ નથી બોલતા. ત્યારે એમ થાય જીવ બિચારા કેટલા વેવલા છે, ઓલું દ્રષ્ટાંત લાગુ પડે એમ છે. પોપટ ઘણા બધા બેઠા હતા પોપટો, અને એક તો પારધી આવ્યો, પારધીએ જાળ બિછાવ્યું ને તે કોઈક મહર્ષિ જોઈ ગયા, એટલે તરત જ પારધીને કાઢી મૂક્યો ને પોપટને પઢાઈ દીધા. કેવા પઢાવ્યા? હમળો કાલથી પારધી આવે ને તમારે આ વસ્તુ શરૂ કરવાની, ભાળે જાવ એટલે તરત જ પારધી આવે છે, પારધી આવે છે, ઝાડ બિછાવે છે, ઝાડ બિછાવે છે, એને અમને પકડવા છે, એને અમને પકડવા, પણ અમારે પકડાવવું નથી, આમ મપાટ શીખડાવી દીધી. અને પછી પોપટે શરૂ કરી દીધી, બે ચાર દાડા સુધી પારધી ધક્કા ખાધા બિચાર, હરખું ન આવ્યું, એક દાડો કંટાળીને ઝાડ બિછાવી, પોપટ બોલવા માંડ્યા પારધી આવે છે, પારધી આવે છે, પેલા ઝાડ પણ બિછાવી, અને ત્યારે બોલવા માંડ્યા ઝાડ બિછાવે છે, ઝાડ બિછાવે, પણ બોલતા બોલતા વૃક્ષ ઉપરથી ઉતરી ઉતરીને ઝાડ ઉપર બેહવા માંડ્યા, ઓલે આમ દોરી ખેંચી ઝાડ થઈ ગયો બંધ. પોપટ બોલે એને એને પકડવા છે, એને અમને પકડવા છે, પણ અમારે પકડાવવું નથી, ઓલો ખભે ખલતો નાખી નાળતો થયો તે બોલે, અમારે પકડાવવું નથી, અમારે પકડાવવું નથી. આવું કઈ નથી લાગતું માં, હે ગાદી ઉપરથી ઉતારી મૂક્યા આટલી હદે પહોંચ્યા તો એમ કે અમને જરાય અભાવ નથી, અમારા ગુરુજીને તો જરાય મારા શ્રીપતિ બહુ મહિમા. અરે આટલું બોલે ક્યાં વાંધો. આગલે વર્ષે આપણા સાધુને કહે ગુરુને શિષ્ય એ કે તમારા ગુરુને જેટલો આચાર્ય મારનો મહિમા એથી અમારા ગુરુને લાખ ગણો વધારે મહિમા થાય. આહા જો તો ખરા. અને પછી કે જો અમારા ગુરુજીને કીધું સ્થાન છોડો એટલે તરત જ છોડવા તૈયાર થયા અને પછી પાછા રહેવા હોતી ની ગયા. ભક્તો પણ એ રોંગ સાઈડ છે, બસ આપણે વધારે ઊંડા આમાં ઉતરીએ, રોંગ સાઈડ છે એમાં, બસ બંધાશો નહીં. ભગવાન સ્વામિનારાયણના વચનથી અન્યથા અમે ક્યારે કહીએ તો અમારું પણ માનતાની જો મોક્ષની ઈચ્છા હોય ને તો, ને તો તમે એમને બંધાઈ જવાનો હોવ તો બધું હાલે જ છે દુનિયામાં, દુનિયામાં હાલે જ છે. ભક્તો આ જગત તો બહુ અટપટું છે, જીવ જીવને જ ભજે છે, ભગવાન ભજવા ગમતા નથી. અને આટલા વર્ષથી અમે સાધુ થયા તો અમને ખબર નથી કે પ્રગટ પુરુષોત્તમ કેટલા આટા મારે છે. હોળ વર્ષે હમણાં એક ગામમાં અમે ગયા હતા, પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર, હમણાં હોળ વર્ષે જ ખબર પડે કે અહીંયા હતા ને પ્રગટ ભગવાન છે. અંદર ગયા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અને સાથે પ્રગટ પુરુષોત્તમ ભગવાન બેઠેલા, સાફો વાફો નામ એટેક એટ હાર વાર બધું પહેરેલા. મેં કીધું આવડે કેદી નીકળ્યું, ઓલા કે આ તો હોવરીથી હાલે છે પ્રગટ પુરુષોત્તમ ભગવાન બોલો. એટલે દુનિયામાં આ બધું ચાલુ રહેવાનું. પણ મુમુક્ષને મારા સાવધાન કરે, મહારાજ કહે કે એટલું અનુસંધાન રાખવું ભગવાનથી લગારે કોઈ અધિક થવા માંગે ત્યારે હમુ જો એના ગમે એટલા બીજા ગુણ દેખાતો હોય તો એનો ત્યાગ કરવો, પણ લેશ માત્રામાં પ્રીતિ રાખવી નહીં, એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તે ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ કહ્યું છે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવાન ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં, લેશ માત્ર પણ મારે કે ગમે એવો શ્રેષ્ઠ હોય તોય ગુણ આવે નહીં. એટલે પહેલી વાત તો એ, આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એને આપણે આપણા પતિ સમજી લેવા. સ્વામિનારાયણ મારા પતિ છે અને હું એનો સેવક કહો, એની પત્ની કહો, જે કહો તે હું એનો પત્ની છું, હું એની પત્ની છું, હું એનો સેવક છું, એનો દાસ છું અને મારા પતિ ભગવાન સ્વામિનારાયણ છે. જેમ મહારાજ કે પતિવ્રતા નારી સમજે છે અને પતિવ્રતા નારીને આગળ ગમે યૌવનવાન રૂપવાન ગમે તેવો પુરુષ આવે પણ એને લેશ માત્ર એનો મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામે ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતા પણ નાશ પામે. અંતે પતિવ્રતાને ઘેર કોઈક પરવાણે આવ્યા હોય તો તેને અન્નજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજળ આપે. તે તો પતિના પોતાના પતિના સંબંધી જાણીને આપે પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ના આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાને એવી દ્રઢ પ્રીતિ બંધાણે છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. મારે કે મોટા મોટા મુક્ત સાધુ હોય એની વિશે પણ એ ભગવાનમાં પ્રીતિ છે એવી થાય નહીં. પછી આમાં કાઢી નહીં નાખતો, પછી એ સમજી રાખવું સાધુમાં હેત થયા વિના અને સાધુનો મહિમા સમજાણી વિના ભગવાન સમજાવવા પણ કઠણ છે. પણ આપણે વારંવાર સ્ટેપ બતાવીએ છીએ કે સંત મહાન છે એથી આચાર્ય મહારાજ મહાન છે અને ભગવાન સ્વામિનારાયણ ટોપ લેવલ ઉપર છે, આ વાતને કોઈ દી ભૂલશો નહીં તો મોક્ષમાં કોઈ દાડો વિઘન થશે નહીં. બાકી સાધુનો મહિમા મહારાજ સ્વયં કીધો, મહારાજ કે સાધુ મમ હૃદય, મારું હૃદય છે સાધુ, તો મારું હૃદય છે. અરે સાધુઓ ગામડે ફરીને આવે મહારાજ દંડવટ કરે, આ સાધુનો મહિમા છે. પરંતુ તેમ છતાં સાધુ દાસ છે, મહારાજ સ્વામી છે. સાધુ દાસ છે અને મહારાજ સ્વામી છે, આ વાત કોઈ દાડો ભૂલવી ન જોઈએ. ને પોતાના પતિની મરજી પ્રમાણે વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાનું થયું છે ને જે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણે છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન ત્યાંના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ ન થાય. અહીં સ્પષ્ટ બતાવી, જુઓ કેટલા કેટલી ફેરી શિક્ષા આપી. પહેલો શ્લોક હજી મુકતા નથી ને, આઠમી શિબિર આવી, આ દિવસ પાંચમો આવ્યો, તો હજી પહેલો શ્લોક હાકે જ રાખેલો. કાયમ પેલી એક વાર તો પહેલો શ્લોક શિક્ષા પિત્રનો આવે આવે ને આવે પ્રશ્ન. બોલો કે સ્વામી મહારાજે પહેલો શ્લોક હું કામ લખ્યો લખ્યો, બોલો શું કરું સાહેબ તમારે. અને હું તો એમ કહું છું શંકા રહેતી હોય ને તો પછી બીજે જતું રહેવું, હું કામ ફરી વાર મોકો મળશે. સમજો ફરી વાર મહારાજ પાસે આવવાનો મોકો મળશે. કારણ કે જીવ પ્રાણી માત્રને ભગવાન સ્વામિનારાયણ એક ને એક ફેરી મળવાના મળવાના મળવાના, પણ મળ્યા પછી નહીં સમજે, મળ્યા પછી નહીં સમજે તો દિશા બગડી જવાની, યાદ રાખજો. એ ગોરીઓ હોય તોય ભલે, કાળીઓ હોય તોય ભલે, ગમે સંપ્રદાયને માનનારો હોય તોય ભલે, એકવાર પ્રગાઢ ભગવાન સ્વામિનારાયણનો એને મેળાપ થાહે થાહે થાહે, ન થાય તો જીવ સાથે અન્યાય થયો કહેવાય. આ બ્રહ્માંડમાં જોગ નહીં થાય તો બીજા બ્રહ્માંડમાં, પણ એકવાર ભગવાન સ્વામિનારાયણ મળશે મળશે ને મળશે એને, અને મળ્યા પછી નહીં સમજે તો તકલીફ. માટે મળ્યા પછી જો ન સમજાય ને તો એના જેવું કોઈ દુઃખ નહીં. શું કામ ખબર છે, મળ્યા પછી ન સમજાય ને બીજા અવતાર જેવો જો સમજી બેસે તો બીજા ધામમાં પહોંચી જાય અને પછી એને આવવાનો ચાન્સ નથી. બાકી બીજા અન્ય અવતારોના ભક્તો તો એકવાર ભગવાન સ્વામિનારાયણના ભગત થવાના થવાના થવાના, આ જન્મે નહીં થાય બીજા જન્મે થાય, અને તે દાડે મહારાજનું ભજન કરી અક્ષરધામમાં જાય. નરસિંહ મહેતા આવ્યા કે નહીં, પીપળાના નરસિંહ મહેતા થયા કહો, મચ્છંદ્રનાથ ને ગોરખનાથ ને બધા આવ્યા, કોઈ મેયારામ ભટ્ટ થયા અને કોઈ અલૈયા ખાચર થયા, અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ કરી અક્ષરધામમાં પહોંચી ગયા. પણ પ્રગટ ભગવાન મળ્યા પછી, બરાબર યાદ રાખો, પ્રગટ ભગવાન મળ્યા પછી વાતને ન સમજ્યા તો અમોઘાનંદ વૈકુંઠમાં પહોંચી ગયા. અમોઘાનંદ ક્યાં પહોંચી ગયા, વૈકુંઠમાં પહોંચી ગયા. હવે એને ચાન્સ નહીં, હવે અક્ષરધામમાં જવાનો ક્લાસ જ નથી. તમારા મનમાં થાય સ્વામી એમ કેમ, ભક્તોનું કારણ છે. બીજા ધામમાં તેનું તેનું ભજન કરીને ભક્ત જાય છે, પછી પુરુષોત્તમ જે બ્રહ્માંડમાં જાય એના અધિપતિ તરત એને એમ કહે છે કે ફલાણા બ્રહ્માંડ ઉપર અત્યારે પુરુષોત્તમ પધારી રહ્યા, તમે જાઓ, તમે જાઓ, તમારું કામ થઈ જાય. એટલે લાખોની સંખ્યામાં તે ધામના મુક્તો ઓછૂટે છે પ્રગટ પુરુષોત્તમને પામવા માટે, અને ત્યાં પહોંચી જાય છે, એની ઉપાસના કરી દ્રઢ, અને પછી ધામમાં પહોંચી જાય ભગવાન સ્વામિનારાયણના ધામમાં. અને એ વાત જ્યારે કરે ને ત્યારે બધાને કરે છે, આખી સભામાં કહી દઈ તો બહુ એનું હૃદય વિશાળ છે. કારણ કે પરમાત્માના ઐશ્વર્યરૂપી અવતારો છે, બહુ હૃદય વિશાળ. તમે જાઓ જલ્દી, આમ બધા જાય પણ સ્વામિનારાયણને ભજીને ત્યાં ગયો હોય ને એ ન આવે. એવું કે ખબર, તમે અમને ક્ષેત્ર આવ્યા છે પણ અમે ક્ષેત્ર એવા ભોળા નથી, ત્યાં છે એ જ અહીંયા છે ને અહીં ચીજ ત્યાં છે, માટે અમારે કાંઈ ધક્કો ખાવો નથી, એટલે ત્યાં ને ત્યાં પડ્યા રહે છે. પણ ફરી વાર મોક્ષના અધિકારી થતા નથી. માટે ભક્તોજી કહું છું, કાં તો સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરજો અને કાં સ્વામિનારાયણને મૂકી દેજો, જો કાળાંતરે ધામમાં જવું હોય તો. બાકી કાચા પોચા રહ્યા તો ભૂકા નીકળી ગયા, સમજો. ઉપાસનામાં કાચા પોચા રહ્યા તો એક મેળના નથી રહેવાના. માટે કાં તો સર્વોપરી જેવા છે એવા સમજી લેવાના, કાં મૂકી દેવા, ફરી વાર તો મોકો મળે. હા, આજ્ઞામાં કાચો હશે તો હજી ચલાવી લેવામાં આવશે, આજ્ઞામાં કાચો હશે તો ચલાવી લેવામાં આવશે, બાકી ઉપાસનામાં કાચો હશે તો એનો ફેર ભાંગશે નહીં. માટે ઉપાસનાનો પાઠ તો ખાસ ભક્તો ભણજો. અને તમને કહું બીજી વાત, તમને જાજા તર્કની ખબર ન હોય, શાસ્ત્રના ઊંડાણને તમે જાણતા ન હોય, એટલે જેને ઉપાસના ન હોય ને એનો કોઈ સંગ નહીં રાખતા. એના સંગમાં જાશો તો તમારી ઉપાસના ફેરવી નાખશે આડોળવામાં ગોળી ગોળીને. હારા હારા વિદ્વાનોને ફરી જાય સંઘ જ્યારે નબળો થાય ત્યારે. માટે એવું થવા દેશો નહીં. આવતા વર્ષે સંતોને કદાચ કાશી બાજુ આપણે ભણવા મોકલવાના છીએ, પણ અત્યારથી કહી રાખ્યું છે કાશી જાઓ પુહાઈ ના જાઓ, પણ સ્વામિનારાયણ બનીને પાછા આવજો. સ્વામિનારાયણ નિષ્ઠામાં સંકલ્પ બીજો તમને થાય ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી નથી તો સરદારમાં ધક્કો ખાતા નહીં, ખાલી ઘડો થઈ ગયો અને પછી કામ શું થાય. એ વેદનો આચાર્ય થાય, પોહાયનો આચાર્ય થાય, જાયને જવું હોય ને જાય. પછી જેની ઉપાસના નથી સ્વામિનારાયણ એનું કામ શું કહો? હે, ઉપાસના તો એકો છે, ઉપાસના વિના કાંઈ નથી ભક્તો, કશું જ નથી. તમને હા પડી જાય, હારા હારા હોય, હાહુ હારી હોય, ઘર હારું હોય, દેર હારા હોય, જેઠાર પણ વરરાજામાં બાડો હોય તો, હે, વરજ બાડો મળ્યો હોય તો, વરજ અડધી બુદ્ધિવાળો મળ્યો હોય તો, હે, ઓલે ઓલી ઓલી એની પત્ની શું સુખ, સમજાય? એમ બીજા બધા સાધન શ્રેષ્ઠ હોય પરંતુ વરને સ્થાને ભગવાન સ્વામિનારાયણને જો સર્વોપરી ન સમજાય તો બધું એવું છે. માટે એમાં જરાય કાચું રહેવા દેવું નહીં. અને આજ્ઞામાં ખબરદાર હોય ને ત્રિયાને બાને મહારાજે પ્રથમના 76મા વચનામૃતમાં અદ્ભુત વાત લખી. મહારાજ કે નિષ્ઠિના બળે અને ભક્તિના બળે મહારાજ કે પંચવૃતમાં કોઈ ખોટા કરી નાખતો હોય તો એને તો વચનદ્રોહી અને ગુરુદ્રોહી જાણવો. એટલે મહારાજના હા કોઈની પાસે શક્તિ ઓછી હોય તો વર્તી ઓછું હોતું હકે, એને વર્તવા માટે દાખલો કરો સંપૂર્ણ. પણ પોતે એમ જ કે આપણે કાંઈ કરવાની જરૂર નથી, મહારાજ કે વચનદ્રોહી છે અને ગુરુદ્રોહી છે. માટે આજ્ઞાન ઉપાસના બંનેને લીધે જ આવું. મહારાજ એવા મહારાજ મળ્યા છે માટે કાચું ન રહેવા દેવું. લો, મહારાજની જ્યારે સર્વોપરી ઉપાસના ભક્તો દ્રઢ થાય ને ત્યારે મહારાજ ખરેખર એ ભક્તો પર દયા કરી એવો જોગ કરાવી દે, આજ્ઞા પણ દ્રઢ કરાવીને ધામમાં ઉપાડી જાય. અહીંયા મહારાજ કે બીજા અવતારની અંદર પણ પોતાને મળ્યું જે સ્વરૂપ એવી પ્રીતિ રાખવી નહીં. કાલે ભગતનો તો પ્રશ્ન આવ્યો કે હું કેસેટ સાંભળીને હરિભગત થયો છું, મને ઘનશ્યામ મહારાજ બહુ ગમે છે પણ મને શિવજીની પૂજા બહુ ગમે છે, તમારે કરવી કે નહીં? જો કે એને કરવી જોઈએ, એને કરાય એવું આપણે કરી દઈએ ને કે ઘનશ્યામની પૂજા કરે, બધાને પૂજા આવી ગઈ એટલે શિવજીની થઈ જાય, ન થઈ જાય? થઈ જાય ભક્તો. અન્ય ઉપાસનાથી પ્રાપ્તિ છે એ કોહે કરી અને પછી વાડી કર્યા જેવી છે. સ્વામિનારાયણની ઉપાસના અને એની પ્રાપ્તિ તો બારે મેઘ ખાંગા થાય અને ધરતી જેમ તરબોળ થઈ જાય, એમ હૃદય તરબોળ થઈ જાય અને મહારાજ સુધી પહોંચી જવાય એવી વાત છે. માટે જરાય ઉપાસનામાં કાચું મૂકતા નહીં, નહીંતર ભૂખા નીકળી ગયા સમજ્યો. કારણ કે ફરીવાર માના ઉદરમાં આવું, એથી મોટા ભૂકાય ક્યાં કહો? હે, ફરીવાર આવવાની ઈચ્છા હોય એટલા ઉશે આંગળ કરો તો ફરી વાર જન્મ લેવાની. આવું તો નહીં થયો ગમે એમ, આમાં ડરી ગયા ગમીને ભય લાગ્યો, બાકી આવવાનો તો વિચાર નથી. નહીં તો હરખું કરજો. મારે જ અદભુત વાત બતાવે કે ભગવાન ના બીજા જે અવતારો હોય, પોતાના ઇષ્ટદેવ જે ભગવાન ત્યાંના જે બીજા અવતારો હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાતે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય, ગમે એટલા ગુણવાનને દેખે. ભક્તો વાત સમજામ નથી આવી? બાકી ગમે ત્યાં ગમે એટલી સામર્થ્ય જણાણી હોય તોય પણ ભગવાન એક છે પુરુષોત્તમ, એની સામર્થ્ય વતે જ બધા સામર્થ્યવાન છે અને એ જ પુરુષોત્તમ પ્રગટ મને મળ્યા છે. માટે જ્યાં જ્યાં સામર્થ્ય જણાણી છે એ મને મળ્યા જે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એની જ સામર્થ્ય છે, બીજે મોહ પામ્યા જેવું જ ક્યાં છે? માટે એ વાતને બરાબર દ્રઢ કરીએ. ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામા અવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીની વિશેષ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તો તેની વિવિચારણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણે જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. બહુ અદ્ભુત વાત બતાવી કે હનુમાનજી છે અને રામચંદ્રજી ભગવાનને વિશે એકવાર પ્રતીતિ આવી છે તો બીજા અનેક અવતારો પ્રાપ્ત થયા તોય પણ એને પોતાની પતિવ્રતાની ટેક મૂકી નહીં. અવતાર મળ્યા ટેક ન મૂકી તો આપણને અવતારી પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો આપણાથી તો મુકાય જ કેમ. અને ભક્તો હકીકત તમને કહું, મૂળ સંપ્રદાયમાં રહી અને જીવન વ્યતીત કરીને મારા સુધી જેને પગવું હોય એને આ બે વાત તો જીવમાં કોતરી નાખવી, કઈ એક સ્વરૂપની ઉપાસના અને બીજો આચાર્ય મહિમા. આ બે વાત જેના જીવમાં કોતરા જાય એ ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થાય અને આખી દુનિયા દુશ્મન તેના સામે બેસી જાય તો પણ મૂળ સંપ્રદાયની બહાર પગ ન મૂકે. સર્વોપરી ઉપાસના સમજાણી હોય, બરાબર સમજો, સર્વોપરી ઉપાસના સમજાણી હોય તો દેશકાળ આવે, આ તો લોક છે. જો ન સમજાણી હોય દેશકાળ આવે ને ત્યારે મનમાં થાય મૂકો ના એ બધું પડતું. આના કરતાં બીજા મંદિરો ઘણા બધા છે, બીજા અવતારોના મંદિરો ઘણા, ત્યાં જઈને ભજન કરીશું. જો સ્વામિનારાયણ સર્વોપરી ન સમજાણા હોય તો, અને ભગવાન સ્વામિનારાયણની કદાચ ઉપાસના સર્વોપરી થાય પણ આચાર્ય મહિમા ન હોય તો મનમાં ક્યારેક દેશકાળ આવે ત્યારે શું થાય, આએ મૂકોને પડતું બધું. સ્વામિનારાયણના મંદિર ઘણાય છે ને એ સર્વોપરી જ કહે છે ને, માટે હાલો ત્યાં જઈને કંઠી બાંધી એમ મનમાં સંકલ્પ થઈ જાય. પણ બે વાતની એને દ્રઢતા થાય અને જિંદગીમાં ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય પણ ક્યારેય પણ બીજો ઘાટ ઉઠે નહીં, માટે બે વાતને જીવમાં ઉતારી દેવી. અને ભક્તો એ બે વાતનું પ્રતિપાદન કરતા, એ બે વાતને જીવમાં ઉતારતા દુનિયાને ગાંડા કે તો ગાંડા, દુનિયા આપણને ડાહ્યા કે તો ડાહ્યા, દુનિયા વખાણે તોય ભલે, દુનિયા નિંદે તોય ભલે. ભક્તો કોઈ પણ વાત ક્યારેય એવી નહીં બને બધા વખાણે, ક્યારેય નહીં બને, અને બધા નિંદે એવું નહીં બને. પોહા એટલો હેઠો ઉતરી જાય તો બધા નિંદનાર નહીં, કોઈક એના વખાણ કરનારો મળશે. માટે દુનિયા વખાણે છે કે દુનિયા નિંદે છે એના સર્ટિફિકેટ ઉપર નહીં જોતા ભગવાન સ્વામિનારાયણ શું કહે છે એને સામે જેની દ્રષ્ટિ રહેશે એ પરમ સુખ પ્રાપ્ત કરશે અને મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી શકશે. મહારાજ કહે કે પૂર્વે હનુમાનજીને રામચંદ્રજી ભગવાન નિષ્ઠા બંધાણી પછી એને ફેરફાર કર્યો નહીં. ભક્તો ત્યાં પતિવ્રતાનો અંગ જ બતાવે, એવું નથી કે ફેરફાર ન કરો, પતિવ્રતાની ભક્તિ એટલે ફેરફાર ન કર્યો. બાકી ડાહ્યો પુરુષ તો પૂજા દોડ્યા, ભગવાન ભજન પ્રથમ તો એનું જ ભજન કરતા, પણ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણને વળગી પડ્યા અને મહારાજ રાજી થયા, શાબાશ શાબાશ, અવતારના તમે ભક્ત હતા પરંતુ તમે તમને અમે અવતારે ઓળખાઈ ગયા માટે તમારી સમજણને ધન્યવાદ છે. માટે શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થાય ને ત્યારે વળગવું એ ધન્યવાદને પ્રાપ્ત છે, પરંતુ શ્રેષ્ઠ મળ્યા પછી જીવ ગૌણમાં જાય તો એ ઘણી મોટી ખોટની વાત છે. માટે બે વાત દ્રઢ કરવી, એક તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના સંપૂર્ણ દ્રઢ કરવી, બીજા અવતારને વિશે મહારાજ જેવો ભાવ નહીં અને ગમે તે મુક્ત સ્થિતિને પામેલા પુરુષ હોય તો મહારાજ જેટલી પ્રતીતિ નહીં. ભક્તો પણ આમાંથી બીજું ન નીકળે એને માટે ખાસ કહું કે બીજા અવતારોને વિશે આપણને તુચ્છ ભાવ ન થઈ જવો જોઈએ, એની અંદર ભગવાન સ્વામિનારાયણની સામર્થ્ય છે, માટે એ પણ પૂજનીય છે અને વંદનીય છે. ક્યારેક આપણે મંદિરમાં ગયા હોય, હવેલીમાં ગયા હોય તો પ્રેમથી દર્શન કરીએ, પ્રેમથી વંદન કરીએ તો એમાં જરાય આપણી પતિવ્રતા ભક્તિનો ભંગ નથી થતો. જેમ પતિવ્રતા નારી પોતાના પતિ એના જે સગા સંબંધી બધાને હાચવે, દેરને જેઠને આને તેને, એમાં એનું પતિવ્રતાપણું નથી જાતું, એમ અન્ય અવતારો એના મંદિરમાં જઈને વંદન કરીએ, પ્રેમથી દર્શન કરીએ, કે ક્યારેક કોઈ સંજોગવશાત પ્રસંગ નીકળ્યો હોય તો અવતારોના ચરિત્રનું ગુણાન કર્યું, ગુણાનવાદ કર્યું, તો એમાં આપણી પતિવ્રતતા ભક્તિનો ભંગ થતો નથી, એનું પણ અનુસંધાન રાખવું. નહીતર ઘણા ઓલી તુલસીદાસની સાખી બોલેનો અર્થ બહુ ઓળો કરે છે. ભક્તોનો અર્થ તમને આજ સમજાવું. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ લીએ, શું કે ધનુષ બાણ લીએ હાથ. તુલસી મસ્તક તબ નમે, કેટલાક લોકો આનો અર્થ એવો કરે ખબર, કે તુલસીદાસને શ્રીકૃષ્ણ ભગવાન દર્શન આપ્યા, તુલસીદાસે નમસ્કાર એ ન કર્યા અને એમ કીધું નમસ્કાર તો કરું તમે ધનુષ બાણ હાથમાં લ્યો, પણ એનો અર્થ એવો નથી. એની ઘટના તમને કહું, ઘટના એવી છે, તુલસીદાસજી એકવાર વૃંદાવન દર્શન કરવા માટે ગયેલા. જ્યારે દર્શન કરવા ગયા ને તે અમુક હોય ને તીખડી અને અમુક નથી ને એ ધંધો જ હોય. તુલસીદાસને જોતાની સાથે તુલસીદાસને આમ ઉતારી પાડવા માટે તુલસીદાસને કેમ જેમ સચ્ચિદાનંદ સ્વામીને કીધું તેમ કે તું તો ભારે મોટો ભગત છો, રામનો ભગત છો, તારે અહીંયા શું કામ હતું કે અહીંયા દર્શન કરવા આવ્યો? તારે અહીંયા કામ શું હતું? અને એવો મોટો ભગત હતો તો મને ઘર બેઠા દર્શન દેતા જ તા. તુલસીદાસ કહે છે કે અહીંયા મારા ભગવાન છે એટલે આવ્યો. તારા ભગવાન આ તો કૃષ્ણ છે, અહીં તો કૃષ્ણ બિરાજે છે, તું તો રામનો ઉપાસક છો, માટે તું જા વ્યાતો થા. અને ત્યારે પેલા લોકો આવું જ્યારે કહેવા લાગ્યા, તુલસીદાસજી કહે છે કે ના આ મારા ભગવાન જ છે. અને ત્યારે પેલા લોકો કે તારા ભગવાન હોય તો ધનુષ બાણ હોવો જોઈએ ને, આમાં ક્યાં ધનુષ બાણ છે? અને એ વખતે તુલસીદાસના મોઢામાં શબ્દ નીકળ્યા, પ્રભુ હવે હું અહીંથી પાછો ફરવાનો નથી, તમારા હાથમાં ધનુષ બાણ આવે ત્યારે જ હવે મારું મસ્તક ઝૂકશે. અને એ વખતે ભગવાને ધનુષ બાણ હાથ ગ્રહણ કર્યા છે અને તુલસીદાસનું મસ્તક ઝૂક્યું છે. એટલે એ સાખીનો અર્થ એવો નથી કે તુલસીદાસ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન ન કરતા, માટે દર્શન કરવામાં પતિવ્રતા ભક્તિનો ભંગ થતો નથી, પણ એ ભાવથી આમાં મારા ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય રહેલું છે, પ્રતાપ રહેલો છે એમ માનીને કરવા. ઇતિ વચનામૃતમ 16મું થયું.